તારીખ 28/7/85 પૂજ્ય ભાઈશ્રીની નિયમસાર ગાથા 159 ઉપર તત્વ ચર્ચા
આખું
જગત કેવળ જ્ઞાન ને સફળ પ્રકાશક પણ જાણે છે. હવે આપણે પૂછીએ કે સફળ પ્રકાશક છે કેવળ એ પ્રકાર, બરાબર? તો આપણે પૂછીએ કે સ શું એ માનવ છે, તો સીધી વાત છે, પૂછવા જેવી વાત છે. પછી આપણે પૂછીએ કે સફળ પ્રકાશક નિશ્ચિત છે કે અને જો નિશ્ચિત કીએ તો ભૂલ. આપણે કે વ્યવહાર છે, એ કે વ્યવહાર છે, તો વ્યવહારે સફળ પ્રકાશક તૂટે જ ને, તો નિશ્ચય શું? અમે કઈ નિશ્ચય સફળ પ્રકાશક છે. જો ભાઈ ગુનાથી થતો તો વિચાર કરનારા એવું ત્રણેય કામ થતા હોય છે, બિરલા જ હોય છે ગુનાનું. એને એક દિવસ મેં આ વાત કરી આગલી દિવસે સારો સ્વાધ્યાય છે પિતામાં, સારો સ્વાધ્યાય કેવળ જ્ઞાન ની પર્યાય નો સ્વાધ્યાય,
બરાબર?
હા, શુદ્ધ ઉપયોગ નો સ્વાધ્યાય છે. અને એ પણ ગુરુ ભગવાન ની ગાથામાં તો એમાંથી કહ્યું છે. બહુ સારી એટલે કેવળ મારો આશય છે કે જે કેવળ જ્ઞાનમાં સ્વપ્રકાશક નિશ્ચયથી, સફળ પ્રકાશક નિશ્ચયથી અને સફળ પ્રકાશક વ્યવહાર, એ કેવળ જ્ઞાનમાં ત્રણેય જ ઘટે છે,
બરાબર છે?
એક સમ્યક જ્ઞાનમાં, શુદ્ધ જ્ઞાનમાં ત્રણેય ઘટે છે,
બરાબર? એ જ રીતે
ઘટે છે એકદમ. એ કેવળ જ્ઞાનનું સ્વરૂપ સમજી સમજતા શુદ્ધ જ્ઞાન નું સ્વરૂપ સમજાય છે, અને શુદ્ધ જ્ઞાન નું સ્વરૂપ સમજાતા આત્મા સમજાય છે. કેમ કે શુદ્ધ જ્ઞાન નો વિષય શું? સ્વપ્રકાશક છે, સફળ પ્રકાશક છે કે સ્વપ્રકાશક, એમાંથી ત્રણ માંથી કયા પક્ષમાં આવતા પરોક્ષ પણ અનુભવ થાય અને પક્ષાધિકરણ થતા પ્રત્યક્ષ અનુભવ
સ્વ સ્વપ્રકાશક છે એના પક્ષમાં.
ખરેખર નિરુપર આચાર્યો શ્રીમતી કહે છે કે નિરુપર આચાર્યો તીવ્ર કઠોરથી રહસ્ય જળવાઈ જતા કથનથી રહસ્ય એવું શબ્દો આપ્યો છે, મોડું પડી ગયું કે એવું કઈ શબ્દો આપ્યો છે. સમુદ્ર અંદર દરિયો ઉભેલો
છે, શિથિલ થઈ
ગયું, શિથિલ થઈ ગયું રહસ્ય, શિથિલ થઈ ગયું છે એટલે વિપરીત થઈ ગયું છે. શિથિલ એટલે વિપરીત, હો
ઢીલું નહીં,
ઢીલું નહીં વિપરીત,
હા
શિથિલ કરે વિપરીત. દિગંબર આચાર્યો ના તીવ્ર વચનો થી રહસ્ય જળવાઈ ગયું છે.
સવારે
પછી સવારે બીજી વળી પછી જાણકારું જણાય છે એ કેવી રીતે જણાય છે એની આખી ત્યાં એને વિશે પછી ખોટા પછી કહ્યું નિરાકાર અવસ્થામાં નાયક પણ જણાયો તે સૌ પ્રકાશની અવસ્થામાં પણ નાયક જ છે. પછી કહ્યું કે સવિકલ્પ દશામાં પણ જાણનારો જણાયો છે એટલે નાયકમાં અહંબુદ્ધિ વ્યા કરે છે. જો જાણનારો જણાયા ન કરતો હોય તો એમાં અહંબુદ્ધિ છૂટી જાય, પરમા અહંબુદ્ધિ થઈ જાય. જ્ઞાનમાં તો જાણનારો જણાય છે, પણ લડાઈમાં ઉભા છે ભરતમાં રાજા 60,000 વર્ષ સુધી લડાઈ માર્યા. અહીંયા એના પિતાજી ને કેવળ ના પ્રગટ થયું વાણી ધોધમાર છૂટે છે. દિવધ્વની સાંભળવાનો વિકલ્પ ન ઉઠો, લડાઈ છોડી ના અહીંયા આવ્યા. એ ઉદય ભાવનો ચાવો હતો, એના કરતા નહોતા. પણ એ જ્ઞાનમાં તથા પ્રકારનું ઉદય ભાવનું ઉદય થવાનું હોય ભરે નહીં. હવે આ જીવી એવી એમ કે તમે સાધક નો બચાવ કરો છો એમ કોઈને લાગે. જોઈએ પાપ કા જો પરિણામ ઉદય પ્રગટ, ઉદય અને પર્યાય થી પ્રગટતા કા નામ ઉદય. કર્મ કા ઉદય થી પાપ તો નહીં, પોતા નિમિત્ત માત્ર. વગર એ ઉદય ભાવ જે પ્રકારે જ્ઞાનમાં જે પ્રકારે જે સમયે જ્ઞાનમાં ગ્રહ થવાનો હોય એ થાય થાય. હવે એને બદલે તમે જો કે જીવધરી જ્ઞાનમાં વ્યવહારિક ગ્રહ થવું જોઈએ, પણ એ વ્યવહારિક ગ્રહ નો કાળ નહોતો, ઓલો જ કાળ હતો જાણવાનો. તમે સાધક નો બચાવ કરો, લડાઈ કરે અને સાધક નું કાયમ લડાઈ કરતા જ નથી, લડાઈને જાણતા નથી. જાણનારને જેણા કરે છે એ અહંબુદ્ધિ માં ટકે છે. તમે નથી
જણાવ્યો છે પંકજ તું છે એવું નામ થઈ ગયું છે, તો પછી તું નિશુ રૂપ થઈ શકે ને થઈ શકતો ના. તો એ જ પ્રમાણે જાણનારો ભાઈ જણાઈ રહ્યો છે માટે અહંબુદ્ધિ છે.
સાધક ને નાયક માં રિયાઝ કરે છે
એટલે શું થયું ભાઈ? મેં કીધું ભાઈ એનો માટે જ નાયક રિલીઝ થતો નથી. વરદ્રવ્યમાં જે રિલીઝ થઈ જતો હતો પૂર્વે નિખ્યાત્વ અવસ્થામાં એ રિલીઝ જ થતો નથી, કારણ કે એને એ જાણનારો જણાઈ રહ્યો છે એટલે અહંબુદ્ધિ પણ એની આ નાયકમાં થઈ
ગઈ. ઉઠતું જ નથી,
ઉઠતું જ નથી.
વરદ્રવ્યમાં નાયક જણાય છે
એ ભાઈ ખૂંટી કેવી રીતે ટંગાઈ ગયો? જાણનારો જણાઈ રહ્યો છે માટે એની અહંબુદ્ધિ નાયકમાં થયા જ નથી.
પરમાહંબુદ્ધિ થતી
નથી જ નથી.
પરમાહંબુદ્ધિ ન થવાનું કારણ કે જાણનારો જણાઈ રહ્યો છે એટલે એમાં અહંબુદ્ધિ ટકી જાય,
ટકી રહે છે.
જો જાણવાનું છૂટી જાય તો અહંબુદ્ધિ પરમાર્થ થઈ જાય. એ તો
એટલે ભાઈ જે અજ્ઞાની ને લાગે છે ને કે કરો લડાઈ અને જાણો આત્મા ને, એમાં તમને કેવી રીતે માનો આત્મા ને અહંબુદ્ધિ આત્મામાં એ અમે કેવી રીતે માની? આ રીતે
એટલી સ્થિરતા ચારિત્ર ની પણ રહી જાય, એટલી સ્થિરતા માં આત્મા જણાય, અસ્થિરતા માં આત્મા ન જણાય. એ ત્રણ વસ્તુ એક સાથે જ્ઞાન નો ને પ્રતિ.
એટલે પછી ભાઈ કીધું કે એ સહજ પણ જણાય, કોઈ પણ પ્રકારના પુરુષાર્થ વગર જણાઈ રહ્યો છે.
પ્રયત્ન કરવો પડતો નથી
ના ઉદ્યોગ ભાઈ, જણાવવું સહજપણે થઈ રહ્યું છે, માટે અહંબુદ્ધિ પણ સહજપણે થઈ રહી છે.
જાણવાનો પ્રયત્ન નથી કરતો.
હા,
એ અતિન્દ્રિય જ્ઞાન આત્મસન્મુખ કહેવું છે એમાં જણાવ્યું છે.
પુરુષાર્થ વગર કેવી રીતે સમય દર્શન શકે છે? એ અહંબુદ્ધિ કેવી રીતે રહે છે કે જાણનારો જણાઈ રહ્યો છે? હવે જે જણાઈ રહ્યો છે એ વસ્તુ સ્થિતિ સાહજિક છે કે પુરુષાર્થ થી થાય છે? સાહજિક પરિસ્થિતિ છે તો અહંબુદ્ધિ પણ સહજ થઈ રહી છે અને સમય દર્શન પણ સહજ રીતે ટકે છે. ભલે પાત્ર પદાર્થ જણાય પણ અહીંયા ટકવું તો સહજ રીતે થાય છે.
તમે તમે છો, કોઈ તમે વિચાર આવે છે કોઈ કીડી છો, એ મનુષ્ય પણે તમારી જે શ્રદ્ધાને જ્ઞાન કામ કરે છે એ તો કરે જ છે. એ દ્રષ્ટાંત એક વાર પુરુષાર્થ કરીને જો પ્રાપ્તિ કરે તો એની સ્થિતિ એ તો રીધિ છે, નિધિ તો આયા છે, આને જાણવા નો અધિકાર બહુ તમારે સારો છે. એનો જ એક પાર્ટ છે, પણ એમાં સરસ છે, સ્વરૂપ પ્રત્યક્ષ છે, સકલ પ્રત્યક્ષ નથી. એટલે સ્વપ્રકાશ સકલમાં તો સ્વપ્ન લઈ આવી ગયા. એની નજર પડે ને તે ખ્યાલ આવી જાય કે આમાં ખોટા મોતી વેચવા હોય ને થોડા ખાચા મોતી એમાં નાખીએ ત્યારે ખોટા મોતી ની માં આવી જાય.
બરાબર,
દ્રવ્યો માં એક દ્રવ્ય સર્વ તત્વો નવ તત્વો માં સર્વ તત્વો બહુ છે કે સર્વ તત્વો માં જે એક સાર છે બાકી જે અનેક પુરુષ અસાર છે સાર છે ઉપાધિ છે
બરાબર
સમય સાર સમય એટલે સુધાર્થમાં સાર એટલે ઉપાધિ તત્વ એમ સર્વ તત્વોમાં જે જીવાદી તત્વો કયા ને સાર એમાં જે એક સાર છે એટલે કે આત્મા આત્માની ઉપાધિ છે સુધાત્માની ઉપાધિ છે નવ તત્વની પર્યાયમાં કોઈ ઉપાધિ પણ નથી જાણવાનો વિષય છે જે તે સુધાત્મા જે સારભૂત છે તે જે સમર્થ નાશ પામવા યોગ ભાવથી દૂર છે ઉપરમાં ભાવાંતરો કયા હતા અહીંયા કહે છે કે નાશ પામવા યોગ ભાવોથી દૂર નામ રહી છે જે સાતે તત્વો છે જીવ અજીવ આશ્રમ અનુભવ નિર્ણય ભોગ એ નાશ પામવા યોગ છે ભગવાન આત્મા અવિનાશી અવિનાશી તત્વ તે સાર છે નાશવાન ક્ષણભંગુ એક સમયની આયુષ્યો મોક્ષની પર્યાય પણ એક સમયની આયુષ છે ભલે ધારાવાહી સાદી અનંત આવી એ નહીં પણ એનો ઉત્પાદ થાય છે ઉત્પાદનો વ્યય થાય પણ જે ઉપજે નહીં એનો વ્યય થાય એ જીવ થતો ઉપજતો નથી માટે નાશ પણ થતો નથી અને જે આ નાશવાન ભાવો છે જે સમર્થ નાશ પામવા યોગ એટલે કે એની યોગ્યતામાં જ નાશ થાય એવી એની યોગ્યતા પર્યાયની છે ઉત્પાદનો જે થાય થાય ને થાય નાશ પામવા યોગ એ પર્યાયનો સ્વભાવ એને નાશ કોઈ કરતું નથી એને કોઈ ઉપજાવતું નથી એટલે કોઈ એનો નાશ કરનાર નથી જો એ પર્યાયનો ઉપજાવનાર કોઈ હોય તો એનો નાશ કરનાર પણ જોઈએ ઉપજે છે પોતાથી જે નાશ પણ પોતાથી થાય જે સમર્થ નાશ પામવા યોગ ભાવો એટલે પરિણામો એનાથી દૂર છે દૂર નામ રહી છે જેને દુર્બાદ કામને નક કર્યો છે જે પાપ પ્રશ્ને છેદનાર કુહાળો છે એટલે જે ટાળી ન શકાય એવા કામને જેને નક કર્યો છે એટલે કામથી રહી છે કરવું ને ભોગવું એવા ભાવથી ભગવાન આત્મા રહી છે કામની નામ કરવાની ભાવનાથી રહી છે નટકેલો છે કે નહીં કર છે નટકેલો છે નહીં જે પાપરૂપી વૃક્ષને ચેતનાર કુહાળો છે કુંદ ને પાપ ને પાપ છે પરમાર્થ છે કુંદ ને પાપ એ બંને પરમાર્થ છે પાપ છે એક ચંડાણી ના ઉદર માંથી ઉત્પન્ન થયેલા બે વાર માટે જે પાપરૂપી વૃક્ષને છેદનાર કોહળો છે સંસાર રૂપી જે વૃક્ષ ઉભું થાય છે એને છેદનાર કોણ છે એટલે કે એમાં પુણ્યને પાપના પરિણામ નથી અને એનો આશ્રય કરે તો સંસારનો નાશ થઈ જાય છે જે શુદ્ધ જ્ઞાનનો અવતાર છે આ શુદ્ધ જ્ઞાનનો ભંડાર છે સમુદ્ર છે અવતાર એટલે અવતરણ નહીં જણતો નથી શુદ્ધ જ્ઞાનનો સમુદ્ર છે જે સુખ સાગર નું પૂર છે જ્ઞાન ને સુખ બે મુખ્ય ગુણ લીધા અસાધારણ જે બીજા પાંચ દ્રવ્યમાં નથી જ્ઞાન નો અવતાર છે જે સુખ સાગર નું પૂર છે એમાં એકનું સુખ કથન થી સુખ ને કથન થી દુઃખ ઉત્તમાં નથી કથન થી દુઃખ ને કથન થી સુખ પર્યાયમાં લાગવું પડે કથનજી થોડું પર્યાયમાં લાગવું પડે વિજ્ઞાન પછી એમાં દુઃખ છે ધર્મદ્રષ્ટિમાં સુખ છે પર્યાયમાં કથનજી સુખ ને દુઃખ લાગવું પડે પણ ભગવાન જે આત્મા છે એ તો સુખમય છે કોઈ કે આત્મા કથનજી સુખમય ને કથનજી દુઃખમય એ નહીં હું આત્માનું સ્વરૂપ છું શુદ્ધ નહીં નો વિષય ભૂત શુદ્ધ આત્મા જે ઉપાધિ છે એ ઉપાધિ તત્વ સુખ ભય છે ત્રણેય કાળ નિબોધના જીવમાં પણ અત્યારે જેને ભગવાન જીવ જુએ છે જીવ તરીકે જુએ છે તો સુખ ભય જુએ છે ભલે પ્રગટતામાં દુઃખ છે પણ દુઃખ એમાં પ્રવેશ્યું નથી અને સુખ સ્વભાવ નું ઘાત કરી શકતું નથી સુખ ભય જે આત્મા છે એને તીવ્ર મિથ્યાત્મના પરિણામ પાપના પરિણામ પણ સુખમય આત્માને અડતા નથી ઉપર ઉપર તરે છે અંદરમાં જતું નથી ખાસ કરી શકતું નથી પર્યાયમાં જે દુઃખ છે એને અતિન્દ્ર સુખ નો ઘાત કર્યો એ પણ વ્યવહારે કેમ કે એ સુખની પર્યાય પ્રગટ નથી થતી ન થવાનો એનો સ્વીકાર છે પણ દુઃખ પ્રગટ થાય છે અત્યાર સુધી છોકરો ખાઈ ગયો રોકાઈ ગયો તો સુખ નો ઘાત કર્યો
એમ વ્યવહારે કેમ કહેવામાં ખરેખર તો સુખ ની પર્યાય પ્રગટ થવાનો કારણ જ
નથી એમ કહેવાય કે દુઃખે સુખ નો નાશ એવો એમ કહેવાય પણ એમાં તો એમ કહેવાય પણ સુખમય આત્માને આ દુઃખના પરિણામે દુઃખી કર્યા
એમ નથી
એમ નથી આ સુખમય જનાથી સુખ સાગર નું મૂળ છે સુખ સાગર સુખ નો સાગર પરિવાર ચલો છલ અને જે કેશા નદી નો કેશો નદી નો કિનારો છે આ દુઃખ નો જેમાં દુઃખ નો અભાવ છે એ શુદ્ધો નથી એટલે કેવો સુખ નો સાગર કેવો ને એમાં ટેસ્ટ નથી નો દુઃખ નો દ્રવ્યો છે એનો એમાં અભાવ છે કિનારો છે એટલે એમાં દુઃખ નથી તે સમયસા દૈવત વર્તો કેવળ ના દૈવત વર્તો એમ લખ્યું કેમ કે કેવળ ના નાશમાન છે
બરાબર
અને આત્માથી ભિન્ન છે કેવળ જ્ઞાન નું જે કારણ છે એ દૈવત વર્તો કારણ પરમાત્મા દૈવત વર્તો કે જે દરેક જીવને આશ્રિત છે અને સર્વકાળે સર્વ આત્મા છે એના આશ્રય કેવું જ્ઞાન થાય છે વ્યાજની કિંમત નથી ગુણી કિંમત ખુશી આપો છે ચા પાણી સરબત બધાઓ કરે પછી ફીરે 5 લાખ રૂપિયા મારે ઉપા છે કઈ સ્કીમમાં મૂકવા આપણે કેટલું વ્યાજ આવે મહિને મહિને આપશો 6 મહિને આપશો વિગત પૂછવા મેનેજર કે વાત કરતા કરતા છેવટે મેનેજરે એમ પૂછ્યું કે આ બધું હું તમને માહિતી આપું છું પણ તમારા 5 લાખ રૂપિયા ક્યાંથી ટ્રાન્સફર કરવાના છે કઈ બેંકમાંથી કે ઠેકાણેથી ફોરેનથી શું મારે કમાવું બાકી છે કમાવું બાકી છે હજી તારી પાસે મૂડી નથી પણ ભગવાન આત્મા જૈવન કરતો એ જે સમ્યક દર્શન આદિ નું પચાયનું કારણ થાય છે જીવન જ્ઞાન તો વ્યાજ છે ભગવાન આત્મા મૂળ છે ભગવાન જે આત્મા છે ને એ મૂડી છે
બહુ સરસ
અને સંવાર નિદ્રા એ થોડું વ્યાજ આવે
બસ બસ બરાબર
અને મોક્ષમાં આનંદ ઘણો આવે છે માટે સમય સાર એવો જ્યાં દ્રષ્ટિ પડી છે આત્મા ઉપર એ આત્મા જેને દેખાય છે એ સંવાર નિદ્રા જગત ને પુણ્યનો મહિમા હતો એ મહિમા છોડાવવા માટે એ સમય દર્શન યથાયોગ્ય ના સ્થાને છે સમજી ગયા સર્વથા નિર્ભર કરવા એ તો ભગવાન કે જે સમયની ઉત્પત્તિ કારણ એમાં અપવાદ નથી. જે કોઈ શુદ્ધાત્મનો અવલંબન એને સમય દસ થાય છે હમણાં 56 વર્ષના એક ભાઈ હર્ષદભાઈ નેતા સિકંદરાબાદ બધું ગયા એક પૈસા ની કરચોરી અને એનું દાન એટલે ગુપ્ત દાન પાઠ મહિને 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 ઘરે જ ઘરે જાય વેદના પછી ફોટો પડાવી નીચે ઉતર્યા ત્યારે છોકરો પાસે બેઠો હતો 20-22 વર્ષનો રાત્રિ એક વ્યક્તિ અને એને હાડકાનું જીવી થઈ ગયું. ડાક્ટરે કહ્યું ઓછામાં ઓછા 22,000 રૂપિયા ખર્ચ થશે, લાંબી ટ્રીટમેન્ટ છે. ત્યારે કહ્યું કે મારી પાસે 22 રૂપિયા નથી. હવે તો એને નક્કી કર્યું કે આ છોકરો બચવાનો એટલે રોતો. એમાં કુતરાને જોયું કે એને માણસે કહ્યું કેમ રોવે છે, એને પૂછ્યા. પછી એને બોલા પછી એ ટાઈમે દુકાનો પર ચીસ લખી દીધું 25,000 રૂપિયા છે. પણ જેટલા જોઈએ એટલા લિમિટ નહી, લાખ ની લિમિટ 2 લાખ ની. મરણ તો અનિવાર્ય છે, કોઈનું 30-40-50-60-80 અનિવાર્ય છે. મરણ તો નિશ્ચિત છે, એટલે કે દેહનો વિયોગ તો નિશ્ચિત છે. એની પહેલા કામ કરવું, આ વાત કામ કરવાની. વેપારનો વિકલ્પ પાપનો વિકલ્પ છે, ઇનકાર કરવાનો છે. સંતોષ ના ઘરમાં આવી જાય, આવી તક ફરીથી પંકજ નિગોદ માંથી નીકળ્યા પછી બે ઇન્દ્રી થાય તો દોલતરામજી કહે છે કે રતન ની પ્રાપ્તિ થઈ ગઈ. ચિંતામણી રતન હોય ને ત્યાં નિગોદ માં જ્ઞાન વિરાઈ ગયું છે અને ત્યાં બે ઇન્દ્રી આવ્યો એટલે એને રાહત થઈ ગઈ. શ્વાસ લઈ શકવાની રાહત થઈ ગઈ. સ્વાસ્થ્ય નોંધા એક સમયસા સર્વ છે જુગાત્મા કોઈ આ જગત માં સર નથી. માતા પિતા ભાઈ ભગીની ભાર્યા લક્ષ્મી કુટુંબ કઈ કોઈ આ ઉભાવવા જોવે. હવે 18 લાખ રૂપિયા ઇન્કમ ટેક્સ ભરી પાર્ટી કેવી અને બહુ ઇન્કમ ટેક્સ નો માસ્ટર ઇન્કમ ટેક્સ નો ખાણ પાછો પોતે વ્યવસ્થિત બધું અને છતાં એને કઈ સરળ થઈ લખવી શું સરળ શું સરળ પર્યાય સરળ નથી. હા તો એક માટે આત્મા સુધાત્મા જીવન દુઃખથી જગતના જીવો દુઃખી જીવને મુકાવવાનો રસ્તો આવે છે. પૂરી થઈ ગયું. હવે 159 કાકા સુરુદ્યોગ અધિકાર ટાઈમ છે લઈ લઈએ સારો છે.
મને વિચાર આવ્યો નથી કે ભાઈ આટલું કે છે તો
લઈ લો. હમણાં બહુ સારો કહેલો
પ્રલય નહીં કર્મ નો પ્રલય.
પ્રલય ચાર પ્રકારના ઘાતી કર્મો નો જેને પ્રલય થઈ ગયો છે એના હેતુભૂત એટલે કારણભૂત સદુપયોગ નો અધિકાર કહેવામાં આવે છે. સદુપયોગ પ્રગટ થાય ત્યારે ઘાતી કર્મ નો નાશ ઘાતી કર્મ કે છે એ સિદ્ધ થાય ત્યારે જાય ત્યાં સુધી પણ કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. ચાર ઘાતી કર્મ કેવળ જ્ઞાન માં બાધક નથી નિમિતપણે બાધક નથી. નિમિતપણે બાધક હતો એ જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાય અને ચાર પ્રકારના ઘાતી કર્મ આપની પ્રગતિ એનો ક્ષય થઈ ગયો છે. સદુપયોગ પ્રગટ થઈ ગયો છે કેવી પરમાત્મા એક સમયમાં બધું આવશે. ધન્યવાદ પેલા મની ગાતા જાણે અને દેખે બધું પ્રભુ કેવળ વ્યવહાર થી જાણે અને દેખે પ્રભુ દેખે બધું પ્રભુ કેવળ વ્યવહાર થી જાણે અને દેખે સ્વને પ્રભુ કેવળ
નિશ્ચય
વ્યવહાર અને નિશ્ચય બે દૈથી સમજાવે છે. અધિકાર વ્યવહાર નહીથી કેવળી ભગવાન કેવળી પરમાત્મા સામાન્ય કેવળી ને તીર્થંકર એ બધા કેવળી બધા માટે નહીં. વ્યવહાર નહીથી કેવળી ભગવાન બધું જાણે છે સર્વમ જાણે છે એમ કહ્યું સર્વમ જો પરને જાણે છે વ્યવહાર કેમ નથી લીધું એમાં રહસ્ય છે. કેવળી ભગવાન વ્યવહાર ની પરને જાણે નિશ્ચય ની સ્વને જાણે એમ કુકુમ ભગવાને લીધું નહીં. કુકુમ ભગવાને છોટે કહું કે વ્યવહાર ને કેવળી પરમાત્મા બધું જાણે છે. બધું એટલે સ્વ ને પર બે જાણે છે. એ સ્વ ને પર ને બે ને જાણવું એ વ્યવહાર છે.
પોતાનું નાયક આત્માના પ્રદેશો પણ એને જણાય છે એ બધું વ્યવહાર
એનો ખુલાસો કરશે. વ્યવહાર શા માટે એના કારણો સિદ્ધ કરશે. જાણે છે દેખે નિશ્ચયથી કેવળ જ્ઞાની આત્માને જાણે છે અને દેખે નિશ્ચય લઈએ પોતાના આત્માને જાણે છે. કેવળ નીચ સ્વભાવ અનુરૂપ અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન છે દેહ છતાં દેહ શ્રીમદ લખ્યું કે લોકોને જાણે છે કે એ તો કેવળ જ્ઞાન ના સ્વરૂપ ને જે સમજતો નથી એવા જીવો ને સમજાવવા માટે છે. ખરેખર તો એ પોતાના આત્માને જાણે છે, કેવળ જ્ઞાન ની આત્મા ને પોતાને જાણે છે અને દેખે છે. અહી જ્ઞાની ને, જ્ઞાની ને એટલે કેવળ પરમાત્મા ને, સાધક ને નહીં. આ શુદ્ધ ઉપયોગ અધિકાર છે. એવા જ્ઞાની ને એટલે કેવળ પરમાત્મા ને સ્વપર સ્વરૂપ નું પ્રકાશક નું કથન થી કહ્યું છે. બસ એમાં કોઈ નું નહીં સ્વપર પ્રકાશક જ્ઞાન ની, કેવળ જ્ઞાન ની પર્યાય નો સ્વભાવ સ્વપર પ્રકાશક છે. સ્વપર પ્રકાશક તો છે પણ કથન જીત છે. નીચે વ્યવહાર બે આવી ગયા,
કથન જીત શબ્દ બંને આવી
ગયા. એટલે કથન જીત શબ્દ છે એમાં નીચે વ્યવહાર બે સમાઈ ગયા. ક્યારે કથન જીત લાગુ જો વ્યવહારે પણ ને જાણે છે, નિશ્ચય ઈશ્વર ને જાણે છે એમ નહીં. સ્વપર પ્રકાશક છે એમ જગત જાણે છે, ઈ વ્યવહાર છે. જગત નથી જાણતું એવી એક વાત બીજી ગુપ્ત રહી છે કે નિશ્ચય થી પણ સ્વપર પ્રકાશક છે.
બરાબર,
નિશ્ચય થી સ્વપ્રકાશક તો છે પણ નિશ્ચય થી સ્વપર પ્રકાશક
છે. કઈ કથન થી મૂક્યું
કોઈ અપેક્ષા
એ સ્વપ્રકાશક, કોઈ અપેક્ષા એ
સ્વપ્રકાશક ના આવે.
બરાબર છે, નિશ્ચય થી
સ્વપ્રકાશક આવવું જોઈએ.
અને કોઈ અપેક્ષા એટલે કોઈ અપેક્ષા એ વ્યવહાર
વ્યવહાર વ્યવહાર છે. નિશ્ચય વ્યવહાર કઈ છે? જ્ઞાની ને એટલે કેવળ સ્વપર સ્વરૂપ નું પ્રકાશક થોડું કથન થી કહ્યું છે. વરાશ્રિતો વ્યવહાર એક લાઈન મૂકી છે આગળનું વાક્ય પોતે સંસ્કૃતમાં કે પરાશ્રિતો વ્યવહાર. હવે પરાશ્રિતો વ્યવહાર એને ઈ ઉપર બતાવો બાંધીને એ વ્યવહાર સિદ્ધ કરે છે.
બરાબર, આ સ્વરૂપ આજે સ્વપર પ્રકાશે કથન થી કીધું તો વ્યવહાર મૂક્યો, વ્યવહાર મૂક્યો પરાશ્રિત છે વ્યવહાર છે એટલે અહીંયા નક્કી થઈ ગયા.
અને એકલું સ્વપર એકલું પર પ્રકાશન એ તો અજ્ઞાન થઈ જાય. હા, સમજી ગયા, વ્યવહાર ન થાય. પણ સ્વપર પ્રકાશક થી એક આવો વ્યવહાર થાય,
કારણ કે નિશ્ચય પૂર્વક જ વ્યવહાર હોય.
નિશ્ચય પૂર્વક વ્યવહાર નિશ્ચય નું જ્ઞાન હોય તો પણ નહીં જાણે તો એ સ્વપર પ્રકાશક એની વ્યવહાર. પરાશ્રિતો વ્યવહાર, પરાશ્રિતો એટલે પરની જેમ અપેક્ષા આવે પ્રોબ્લેમ જ નહીં લોકો. જેમાં પરની અપેક્ષા આવે તે વ્યવહાર.
હવે જે ભાઈ સ્વપર પ્રકાશક પણ વ્યવહાર કીધું, એમાં પરની
પર અને સ્વ બે લેશે અને બે ને મેળવીને પ્રમાણ જ્ઞાન આખું થયું એમનો વ્યવહાર. એવું શાસ્ત્ર નું વચન હોવાથી પરાશ્રિત વ્યવહાર વચન છે. આ શાસ્ત્ર નું વ્યવહાર ને કે ભગવાન એટલે કેવળ પરમાત્મા પરમેશ્વર, જે ભગવાન પરમેશ્વર પરમ પ્રચારક આત્મગુણોનો ઘાત કરનારા, એટલે ગુણોનો ઘાત કરનારા ન હોય, ગુણો એટલે પર્યાય, એને નિમિત્તપણે ઘાત કરે, ઉપાદાન પણે પોતે પોતાથી ઘટાઈ જાય ત્યારે એને ઘાત કરનારા કહેવામાં આવે. એમ આત્મગુણોનો ઘાત કરનારા ઘાતી કર્મોના નાશ પડે. ઘાતી કર્મો આત્માના ગુણોને નિમિત્ત અપેક્ષાએ ઘાતનારા કહેવામાં આવે છે. ખરેખર એક રૂપે બીજા દેવનો ઘાત કરી શકવો નથી, પણ પોતાની જયારે કેવળ જ્ઞાનથી પ્રયત્ન કરવાનો કાળ ન હોય ત્યારે એમાં પ્રતિબંધ કારણ નાનાવરણ કર્મમાં કેવળ નાનાવરણ નામનું કર્મ છે. સર્વઘાતી કર્મની પ્રકૃતિનો ઉદય હોય
બરાબર,
એટલે કેવળ જ્ઞાન પ્રગટ ન થાય. પ્રગટ ન થાય તો એની યોગ્યતા છે
બરાબર છે.
પ્રગટ ન થાય ત્યારે કયો કર્મ નો ઉદય છે એમાં પ્રતિબંધ કારણ કે નાનાવરણ કર્મ નો એક ભેદ કેવળ નાનાવરણ કર્મ નો એ વખતે ઉદય હોય છે. બારમા પુરસ્તાને તેમાં પુરસ્તાને કેવળ જ્ઞાની પર પ્રગટ થવાનો સ્વભાવ છે, એટલે એનો અભાવ થઈ
બહુ સુંદર
પોત પોતાના કારણે. અહીં ઉપાદાનમાં કેવળ જ્ઞાન પ્રગટ થવાનો સ્વભાવ છે, અને કેવળ જ્ઞાન પ્રગટ થયું માટે ઘાતી કર્મ નો અભાવ થયો એમ નથી.
એમ નથી,
ઘાતી કર્મ ના ક્ષય નો સ્વભાવ અને કેવળ જ્ઞાન ઉત્પાદ નો સ્વભાવ સોના ક્ષેત્રમાં સ્વતંત્રપણે થાય છે, એને નિમિત્ત દૈવિક સમ કહેવામાં સમજવા જેવું છે. સમજાય છે ને? ગુરુ એટલે પર્યાય, એટલે મેં કહ્યું કે ગુરુ નો ઘાત ન કરે, પણ ગુરુ નો અર્થ ગુણ અને દોષ, ગુણ અને દોષ ના રૂપમાં પર્યાય ને ગુણ કહેવાય, રિકાર્ડિંગ ગુણ નહીં.
અને ઉપાદાન પણ ઉપાદાન થી પોતે ઘટાવવા યોગ્ય છે ત્યારે એને ઘાતી
કરે છે એવો ઉપચાર કરવામાં આવે છે. અને અહીંયા કેવળ જ્ઞાન નો ભડકો થવાનો છે, કાળનો સ્વભાવ, ત્યારે એ જ સમયે કોઈ પણ કર્તાપણાની અપેક્ષા વિના, આના નિમિત્તની અપેક્ષા વિના સહજ એનો કાળ ક્ષય થવાનો કાળ છે. કેવળ જ્ઞાન ના વર્ણ કર્મ નો ઉદય એક સમય પેલા હતો, બીજા સમય ક્ષય થઈ ગયો. ત્યાં ક્ષય નો સ્વકાર અને અહીંયા ઉત્પાદ નો સ્વકાર પોતપોતાના કારણે છે. મૈત્રીઓ ની હારે કઈ કસો સંબંધ કેવો તે નિમિત્ત સંબંધ ન કરે, બાકી સિદ્ધાંત રાખવો જોઈએ ને. સમજાય? આપણે જે રીતે પહેલું આટલું હાંડ્યું છે એટલે આટલું બેસે, બાકી બેસે સકળ વિમળ કેવળ જ્ઞાન, સકળ સરળતા વિમળ નિર્મળ એવા કેવળ જ્ઞાન અને કેવળ તત્વ મળે. લોક પ્રતિ ક્રિયાવાન એ બે પદાર્થ છે, એક નિષ્ક્રિય કે પદાર્થો અને અમુક ક્રિયાવાન સચરાચર કહેવાય. દ્રવ્ય ગુણ પર્યાયોને એક સમયે જાણે છે, કોણ કેવી મૂકવા જાણે છે અને કેવળ તત્વ વડે જાણે છે અને દેખે છે, કેટલો વ્યવહાર સિદ્ધ્યો પરને અપેક્ષા આવી માટે વ્યવહાર સિદ્ધ્યો. હવે એમાં ને એમાં પછી નિશ્ચયની વાત છે. શુદ્ધ નિશ્ચયથી એકલું સ્વપ્રકાશક હમણાં લેશે, પરપ્રકાશક એટલે એકલું લીધું, હવે સ્વપ્રકાશક લેશે. સ્વપર અને સ્વને પર બે મળીને વ્યવહાર કરી દેશે. કેમ કે પોતાના આત્મા સિવાય બીજાને જાણે છે એવી અપેક્ષા ભેળવી દીધી માટે પ્રમાણ જ્ઞાન ને પ્રમાણ જ્ઞાન થી વ્યવહાર.
પોતાને પૂર્ણપણે જાણતા હોવા છતાં પણ
ભેગું લીધું સોને તો જાણે છે પ્લસ લોકાલોકને જાણે છે કે ભેગું ભેળવું એટલે નિશ્ચય રૂપ નો વ્યવહાર કરવો એ પ્રમાણ
જ્ઞાન
પ્રમાણ થી માટે વ્યવહાર આ સ્વપર પ્રકાશક પણ વ્યવહાર છે પછી શું થતી વાર આટલું શું કરવા છે પરમેશ્વર મહાદેવાદિદેવ સર્વજ્ઞ વિરાજને પરદ્રવ્યના ગ્રાહકત્વ દર્શકત્વ નાયકત્વ વગેરેના વિવિધ વિકલ્પોની સેનાની ઉત્પત્તિ મૂળ ધ્યાનમાં અભાવ રૂપ હોવાથી જયારે શુક્લ ધ્યાન ની શ્રેણી માને છે એટલે ઉપયોગ સર્વાંશ આત્મામાં જાય છે ત્યારે પરદ્રવ્યને જાણતું રહેતું
નથી
શુદ્ધ નિશ્ચય નહીં થી સ્વપ્રકાશક એવી સ્થિતિ થાય છે ઉપાદય પણ આત્મા જ ગણાય છે
બરાબર
પણ પદાર્થ એ વખતે શુક્લ ધ્યાનમાં જણાતો નથી સમજી ગયા વિકલ્પોની સેનાની ઉત્પત્તિ મૂળ ધ્યાનમાં મૂળ ધ્યાન કેમ કહ્યું ધર્મ ધ્યાન ઉપરાંત શુક્લ ધ્યાન ધર્મ ધ્યાન સીધું કેવળ જ્ઞાન નું કારણ નથી શુક્લ ધ્યાન સીધું કેવળ જ્ઞાન નું કારણ છે ધર્મ જ્ઞાન પરંપરા એ મોક્ષ નું કારણ અને શુક્લ ધ્યાન સાક્ષાત મોક્ષ નું
કારણ
મૂળ ધ્યાન કર્યું
શુક્લ ધ્યાન
શુક્લ ધ્યાન મૂળ ધ્યાન છે
ડાયરેક્ટ સીધો ઉપયોગ ન્યાય
સીધો ઉપયોગ આત્મામાં જામી જાય શુક્લ ધ્યાનમાં ત્યારે કેવળ જ્ઞાન પડતો થઈ
શકે
ધર્મ ધ્યાન તો પરંપરા એ મોક્ષ નું કારણ કહેવાય સાક્ષાત મોક્ષ નું કારણ નહીં કેમ કે ધર્મ ધ્યાન નો વ્યય શુક્લ ધ્યાન નું ઉત્પાદન થઈ જાય મૂળ ધ્યાન માં અભાવ રૂપ હોવાથી એટલે પરને જાણવાનું બિલકુલ બંધ થઈ ગયું છે સ્વપ્રકાશ એ ભગવાન ત્રિકાળ નિરુપાધિ કેવળી પરમાત્મા જયારે કેવળ જ્ઞાન પ્રગટ થવાનું હોય ત્યારે મૂળ ધ્યાનમાં પરને જાણવાનું બંધ થાય છે ને એકલા સ્વને જાણવામાં જાણી જાય છે બે ઘડી એટલે કેવળ જ્ઞાન નો પ્રશ્ન થાય છે ત્યારે એ કેવળ જ્ઞાન પ્રગટ થતા એ કોને જાણે ને દેખે છે એ જે અમર્યાદિત અનાદિ અનંતિકાળ નિરૂપાદિ નિત્ય સુદેવા સહજ જ્ઞાન અને સહજ દર્શનમય નિજ કારણ પરમાત્મા ને પોતે કાર્ય પરમાત્મા હોવા છતાં પણ જાણે છે અને દેખે છે કોઈ કે કેવળ જ્ઞાન થાય ત્યારે આત્મા ન જણાય તો મોટી વાત કેવળ ભગવાન પોતાના આત્માને જાણે દેખે છે કઈ રીતે જાણે દેખે છે કે જ્ઞાન નો ધર્મ તો દીવાની માપક સ્વપર પ્રકાશક કોણ છે કથનજી સ્વપર પ્રકાશક કોણ કહ્યું તમે એમાં પેલો વ્યવહાર સ્વપર પ્રકાશક ઠીક કરે છે અને પછી નિશ્ચય સ્વપર પ્રકાશક ઠીક કરશે
બરાબર
કેમ કે સ્વપર પ્રકાશક બે પ્રકાર
બરાબર
એક વ્યવહાર
એક નિશ્ચય
નિશ્ચય અહીંયા વ્યવહાર ઠીક કરે છે
બરાબર
પછીના પરામાં નિશ્ચય ઠીક કરશે
બરાબર
હવે એ જ્ઞાન નો ધર્મ એટલે કેવળ જ્ઞાન નો ધર્મ એમ એ કેવળ જ્ઞાન નો ધર્મ છે એ શું જ્ઞાન નો ધર્મ છે જ્ઞાન નો ધર્મ તો ધર્મ એટલે સ્વભાવ ધર્મ એટલે વિતરાગ ભાવ નહીં એને જાણવાનો જે સ્વભાવ છે જ્ઞાન નો ધર્મ એટલે સ્વભાવ જ્ઞાન નો સ્વભાવ તો ધર્મ એટલે સ્વભાવ દિવાની માફક સ્વપર પ્રકાશક પણ છે ધ્યાન રાખજો વ્યવહાર ચાલે છે
બરાબર
સ્વપર પ્રકાશક તો પણ વ્યવહાર દિવાની માફક સ્વપર પ્રકાશક પણ છે હવે એ દિવાનો દ્રષ્ટાંત આપ્યો છે એમાં એક માર્મિક વાત કરે છે કે ઘટ આદિની પ્રવૃત્તિથી ઘડો છે એ તો ઘડો છે એને પ્રકાશ કરનારી દિવાની જે પર્યાય છે એને પ્રમિતિ કહેવાય
બરાબર
પ્રમિતિ એટલે ક્રિયા પ્રમિતિ એટલે પ્રકાશની ક્રિયા જે થાય છે પ્રકાશ જે કર્મ છે પ્રકાશ જે થાય છે એ તો કર્મ છે
બરાબર
પણ એ પ્રકાશની પર્યાય જે પ્રગટ થઈ એ પૂર્વ પર્યાય નો વ્યય ને ઉત્તર પર્યાય નો ઉત્પાદ માટે એને ક્રિયા કહેવામાં આવે છે વર્તમાનની અપેક્ષા એ એક સમય નો ઉત્પાદ જો તો કર્મ છે કાર્ય
બરાબર
અને પૂર્વ નો ક્ષય ને ઉત્તર નો ઉત્પાદ
તો
ક્રિયા તો ક્રિયા થી
કરેક્ટ
ક્રિયા પર્યાય ની ફેરવી
બરાબર
તો ઘટાદી ની એટલે ઘડો નિમિત્ત પડે છે અને પ્રકાશ છે એવી જે પ્રવૃત્તિથી પ્રકાશ નામ દીવો કથાંકિત ભીલોવા છતાં શું કે છે સૂક્ષ્મ વાત છે કે ઘડો તો ભિન જ છે ઘડાનો ભિન્ન ભિન્નો પ્રશ્ન દિવાની સાથે લાગુ પડતો નથી
બરાબર
પણ દિવાની જે પ્રકાશની પર્યાય થઈ એ દિવાથી
કથનચિત ભિન્ન છે
કથનચિત ભિન્ન હોવા છતાં કથનચિત ભિન્ન હોવા છતાં એ દિવાને પ્રકાશે છે અને ઘડાને પ્રકાશે છે
કથનચિત ભિન્ન છે
નહીં કથનચિત ભિન્ન છે માટે નહીં કથનચિત ભિન્ન હોવા છતાં પર્યાય દ્રવ્ય થી ભિન્ન હોવા છતાં એ પર્યાય દ્રવ્ય ને પ્રસિદ્ધ કરે છે
બરાબર
કથનચિત અભિન્ન છે
કેમ કે કથનચિત શબ્દ ભિન્ન કયો ક્યાં કથનચિત અભિન્ન છે માટે પ્રકાશ પ્રકાશક ને જાહેર કરે છે જો સર્વથા ભિન્ન હો તો એને જાહેર ન કરે હવે સર્વથા ભિન્ન ગણો છે છતાં એને પ્રસિદ્ધ કરે છે તો કથનચિત ભિન્ન છે કથનચિત અભિન્ન છે તો એ પ્રકાશ પ્રકાશક ને કેમ જાહેર ન કરે 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 ને
હવે ભાઈ થોડુંક આ વાત નું મેસેજ ભાઈ કે એક સમય ની જે પ્રકાશ ની અવસ્થા છે એ પ્રકાશ ની અવસ્થા પ્રકાશ્ય પદાર્થો ને તો જાહેર કરે છે અને એક સમયે પ્રકાશક ને પણ જાહેર કરે છે એનો અર્થ એમ કે ભાઈ એની દ્વિરૂપતા જે છે
દ્વિરૂપતા એનું સામર્થ્ય એવું છે કે સ્વ અને પર એને પ્રસિદ્ધ કરે પ્રકાશ કરે
એટલે બે પણ આવ્યું છે
માટે
ભાઈ આ વ્યવહાર તો સ્વરૂપ છે હવે એનું એ પ્રકારે સ્વપ્ન ના પ્રકાર નિશ્ચય કેવી રીતે
પ્રકાશ થી પ્રકાશક દીપક થી એની પર્યાય પ્રમેય થી પર્યાય ભિન્ન હોવા છતાં કથનચિત હો તો એ પ્રકાશની પર્યાય દીવાને પ્રસિદ્ધ ન કરી શકત કથનચિત ભિન્ન છે માટે પ્રસિદ્ધ કરે
અને માટે વ્યવહાર છે
એ નિશ્ચય અને ઓલો વ્યવહાર એમ એક માં નિશ્ચય હોય બે આવે વ્યવહાર થઈ જાય બે
બરાબર
નિશ્ચય માં એકલો આવશે પોતે સ્વયં પ્રકાશ સ્વરૂપ હોવાથી સ્વ અને પર ને પ્રકાશે છે દીવો આત્મા પણ એટલે દ્રષ્ટાંત પૂરો થયો સિદ્ધાંતમાં આત્મા પણ જ્યોતિ સ્વરૂપ હોવાથી જ્ઞાન જ્યોતિ છે જ્યોતિ સ્વરૂપ હોવાથી વ્યવહારથી ત્રિલોક અને ત્રિકાળ ઉપર ને અને સ્વયં પ્રકાશ સ્વરૂપ આત્માને પ્રકાશે છે એ બે ને પ્રકાશે છે એનું વિશેષણ વ્યવહારથી કહ્યું વ્યવહારથી પરને પ્રકાશે છે અને નિશ્ચિત થી સ્વને પ્રકાશે છે ત્યાં ના લીધું એ ઉપર આવી ગયું છે
બરાબર
પ્રમાણ છે એ વ્યવહાર માટે એ છે કે વ્યવહારથી વ્યવહારથી ને નિશ્ચયથી બે શબ્દ નથી લીધા. વ્યવહારથી ત્રિલોક અને ત્રિકાલ ઉપરને તથા સ્વયં પ્રકાશ રૂપ આત્માને પ્રકાશ.
એટલે ભાઈ કેવળ જ્ઞાન ની પર્યાયની સ્વપ્ન પ્રકાશક તાકાત ઓરિજિનલ જે છે એને મુખ્ય લઈને એને વ્યવહાર કીધો.
સ્વપ્ન પ્રકાશક નું જે સામર્થ્ય છે એ તો નિશ્ચય છે. કેવળ જ્ઞાનની પર્યાયનું સ્વપર ને પ્રકાશવાનું જે સામર્થ્ય
સામર્થ્ય
તો નિશ્ચિત છે.
બરાબર.
પણ કેવળી ભગવાન સ્વને જાણે છે અને કેવળી ભગવાન લોકાલોક ને જાણે છે. એ પરની અપેક્ષા આવીને
બરાબર
હાટે વ્યવહાર થઈ ગયો. સ્વ અને પર જેમાં જણાય છે એવું સ્વપર પ્રકાશક પણ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનને જાણે છે તો નિશ્ચય થઈ ગયો.
સ્વ અને પર જેમાં જણાય છે એવી જ્ઞાન ની પર્યાય
સ્વપર પ્રકાશક સ્વરૂપ તને જો જણાય તો એ નિશ્ચય થઈ ગયું. પણ અહીંયા કેવળી ભગવાન કેવળ જ્ઞાન વડે લોકાલોક ને જાણે છે અને પોતાને પણ જાણે છે. પોતાને પ્લસ પર ને ભેદ નું અંતર માં બ્રહ્માંડ જ્ઞાન થી બે
અને સ્વપર પ્રકાશ સ્વપર ને જાહેર કરતી જે જ્ઞાન ની પર્યાય જણાય છે તો એ તો
નિશ્ચય છે.
એ તો નિશ્ચય સ્વ થઈ ગયું.
પણ જેનો પ્રતિભાસ થાય છે
એને
જાણે છે એમ કેવું તે વ્યવહાર.
બહુ સરસ એકદમ. જ્ઞાન ની પર્યાય ને જાણે છે એટલું કેવું તે
નિશ્ચય છે.
બરાબર છે. પણ જેનો પ્રતિભાસ થાય છે એને જાણે છે
એમ કેવું તે વ્યવહાર.
એટલે એ સોમા પર ને મેળવ્યું ને ભાઈ એ રીતે
અને છતાં એમ કેવું કે લોકાલોક ને જાણે છે
પ્રતિબિંબ ને જાણે છે
તો એ વ્યવહાર. પ્રતિબિંબ ને જાણે છે નિશ્ચય
ને જાણે છે
વસ્તુ નો યથાર્થ નિર્ણય શ્લોક છે એક બીજા શાસ્ત્ર નો આધાર. વસ્તુ નો યથાર્થ નિર્ણય જે સમિજ્ઞાન છે એ સમિજ્ઞાન દિવાળી માફક સોના અને પટ પદાર્થ ના નિર્ણયાત્મક છે તથા પ્રમિતિથી એટલે જ્ઞપ્તિ થી કથન થી ભિન્ન છે. વસ્તુ છે એ વસ્તુ ની પર્યાય થી કથન થી ભિન્ન છે.
બરાબર.
સર્વથા ભિન્ન નથી અને સર્વથા ભિન્ન
પણ નથી. વસ્તુ સ્થિતિ એવી છે.
વસ્તુ સ્થિતિ એવી.
બરાબર.
હવે સ્વાસ્થ્ય તો નિશ્ચય હવે બહાર આવે છે. પરાસ્થિત વ્યવહાર નો પારો પડો થયો.
બરાબર.
એમાં બે વાત લીધી. સ્વાસ્થિત નિશ્ચયમાં એક વાત કહેશે એક આત્મા છતાં સ્વપર પ્રકાશક કહેશે.
વાહ. એક આત્મા લેશે ને છતાં સ્વપર પ્રકાશક.
હા એક ને એક આત્મા અને આત્મામાં લોકલોક ની વાત ગઈ
બસ પતી ગઈ. એ કેવી રીતે
નિશ્ચય સ્વાસ્થિત છે એવું શાસ્ત્ર નું વચન હોવાથી જ્ઞાન ને એટલે કેવળ જ્ઞાન ને સતત નિરુપરાધ નિરંજન સ્વભાવમાં લીનપણાને લીધે એ પોતાના શુદ્ધાત્મામાં કેવળ જ્ઞાનની પર્યાય એમાં ડૂબી ગઈ છે લીન છે. લીધે નિશ્ચય પક્ષે પણ એટલે વ્યવહારને સ્વપર પ્રકાશક પણ કહ્યું હતું. હવે નિશ્ચય પક્ષે પણ સ્વપર પ્રકાશક પણ છે. સ્વપ્રકાશક નહીં સ્વપ્રકાશક ની વાત કરી બે મળીને વ્યવહાર કર્યો. હવે નિશ્ચય પક્ષે પણ સ્વપર પ્રકાશક પણ છે એમાં સ્વ શું ને પર શું એક જ છે. ત્યાં પ્રમાણે સહજ જ્ઞાન આત્મા થી જો આપણે વાત થઈ હતી ઉપર થી કેવળ જ્ઞાન ની પર્યાય પોતાના શુદ્ધ આત્માથી સંજ્ઞા એટલે નામ, લક્ષણ અને પ્રયોજનની અપેક્ષા એ ભિન્ન નામ અને ભિન્ન લક્ષણથી તેમજ ભિન્ન પ્રયોજનથી ઓળખાતું હોવા છતાં કેવળ જ્ઞાન ની ઓળખાણ કરવી હોય તો દ્રવ્ય થી નામ એનું જુદું, દ્રવ્ય થી લક્ષણ એનું જુદું અને પ્રયોજન પણ એનું
જુદું
જુદું છે.
બરાબર.
આમ ભિન્ન હોવા છતાં વસ્તુ વૃત્તિ એ અખંડ વસ્તુની અપેક્ષા એ ભિન્ન નથી. નામ ભેદે ભેદ, લક્ષણ ભેદે ભેદ, પ્રયોજન ભેદે ભેદ હોવા છતાં આખા જ્ઞેયની અભેદ નીતિ જોવામાં આવે, સ્વજ્ઞેય નમ થાય તે એમ, તો તેની અપેક્ષા એ વસ્તુ વૃત્તિ એ ભિન્ન નથી, એક જ સત્તા છે.
બરાબર.
એમ આ કારણને લીધે આ સહજ જ્ઞાન આત્મગત આત્મામાં રહેલા, બીજો આ સ્વપર પ્રકાશક ઉતારે ચંદ્રમાં, આત્મામાં રહેલા દર્શન સુખ ચારિત્ર વગેરેને જાણે છે. દર્શન ગુણ નહીં, દર્શન ઉપયોગ, કેવળ જ્ઞાન નો ઉપયોગ દર્શન ઉપયોગ ને જાણે છે, કેવળ જ્ઞાન નો ઉપયોગ સુખ ને પણ જાણે છે અને કેવળ જ્ઞાન નો ઉપયોગ યથાખ્યાત ચારિત્ર ને પણ જાણે છે. અંદર ને અંદર માં
અનંત ગુણો ની પર્યાય ને જ્ઞાન જાણે છે.
જ્ઞાન ને સ્વ ને અનંત ગુણ ની પર્યાય કે પર
એવું સૌ પ્રકાર કહી શકે. બહુ સુંદર, બેઠી ગઈ વાત, બહુ જ સરસ.
દર્શન સુખ અને ચારિત્ર વગેરે જાણે છે અને સ્વાત્મા ને એટલે કાળ પરમાત્મા ના સ્વરૂપે પણ જાણે છે.
બરાબર છે.
ખુલાસો કરે છે સહજ જ્ઞાન સ્વાત્મા ને તો શ્વાસિત નિશ્ચય થી જાણે જ છે.
બરાબર.
એ કેવું જ્ઞાન પોતાના આત્મા ને તો જાણે જ છે અને એ રીતે સ્વાત્મા ને જાણતા સ્વપર પ્રકાશક પણ ક્યારે કહેવાય નિશ્ચયથી કે પોતાના આત્માને જાણતા બધા ગુણો પણ ગણાય જાય છે. ગુણો એટલે ત્રિકાળી ગુણો નહીં, દોષ નહીં પણ ગુણ પર્યાય
પર્યાયો ગુણે અહીંયા પર્યાય
આનંદ પ્રગટ્યો તેને જાણે
છે,
યથાખ્યાત ચારિત્રને જાણે. હવે સહજ જ્ઞાને, સહજ જ્ઞાને કેવો જ્ઞાને જે આ જાણ્યું, આ બધું જાણ્યું તેમાં ભેદ અપેક્ષા એ જોઈએ તો સહજ જ્ઞાન ને માટે જ્ઞાન જ સ્વ છે.
કેવળ જ્ઞાન ને માટે તો કેવળ જ્ઞાન જ સ્વ છે,
તો એ તો સ્વપ્રકાશક થઈ ગયું. હવે પરપ્રકાશક શું અને તે સિવાયનું બીજું બધું દર્શન સુખ વગેરે ને વગેરે પર છે. તેથી આ અપેક્ષા એમ ચિત થયું કે નિશ્ચય પક્ષે પણ જ્ઞાન સ્વને તેમજ પરને જાણે છે. દર્શન સુખ વગેરે પર છે, જ્ઞાન ની અપેક્ષા જ્ઞાન છે સ્વ અને અતિથી આનંદ પ્રગટ થયો તે જ્ઞાન ની અપેક્ષા પર છે.
બરાબર.
તો જ્ઞાન જ્ઞાન ને પણ જાણે છે અને જ્ઞાન પર ને આનંદ ને પણ
જાણે
છે, માટે નિશ્ચય પક્ષે સ્વપર પ્રકાશક થયું.
બરાબર.
કેમ કે નિશ્ચય પક્ષ માં કોઈ પર ની અપેક્ષા ના હોવી જોઈએ તો નિશ્ચય પક્ષે સ્વપર પ્રકાશક થયું થાય.
બરાબર.
એક આત્મા માં ને આત્મા માં સ્વપર પ્રકાશક છે ત્યારે મિથ્યા દ્રષ્ટિ ને સંસમિત દર્શન થાય છે ત્યારે સ્વપ્રકાશક પૂર્વક સફળ પ્રકાશક થાય છે.
બરાબર.
એટલે આનંદ નું વેદન થાય છે.
બરાબર.
એ આનંદ ને એને જાણે છે જ્ઞાન નિર્વિકલ જ્ઞાનમાં. સમજી ગયા. આ આનંદ થયો ભેદ નથી
ના,
પણ આનંદ એમાં જણાઈ જાય છે જ્ઞાન ની દર્પણમાં.
બરાબર.
તો સફળ પ્રકાશક પણ એને નિર્વિકલ જ્ઞાનમાં પ્રગટ થાય છે જ્ઞાની.
બરાબર.
ત્યારે બાર માં આવીને ખબર પડી કે સંસાર નો અંત થઈ. આનંદ ને જાણવું માટે એને સમય દર્શન થયું છે, પ્રતીત માં આવી ગયું.
કઈ પૂછો જેવું ન પડ્યું.
હવે એ આનંદ છે, એ પર છે, જ્ઞાન તે સો છે, અંદર નો સો પણ પ્રકાશ સાધક ને પણ પ્રગટ થાય.
બરાબર. એ કેવળ થી કેવળ જ્ઞાન થી માણીને છેક નીચે સુધી આવી દીધું તો ક્યાં શરૂઆત.
તેથી આ અપેક્ષા એમ ચિત થયું કે નીચે પક્ષે પણ જ્ઞાન સો ને પર ને જાણે છે. ભૂલી ગયો જાણવા રોકાય ગયો. પોતાના ગુરુ જાણવાના સ્વભાવને ભૂલી ગયો એ તારો ત્રણ પ્રકારની અડચણો. કર્મના કારણે તારા પૂર્ણ સ્વભાવને જાણતો નથી એમ નથી, કર્મનો ઉદય છે માટે મારો આત્મા મને જણાતો નથી, જ્ઞાનાવન કર્મનો ઉદય છે તેથી મારો આત્મા મને જણાતો નથી. પણ એ તારો પોતાનો જ અપરાધ છે, પોતાનો આત્મા પોતાને નથી જણાતો, એ પોતાના અપરાધથી નથી જણાતો, કર્મનો ઉદય એને રોકતો નથી. યોગ અભિમુખ કરવામાં થવામાં આત્માને જાણવામાં કર્મનો ઉદય કઈ તને નડતો નથી, છતાં તું તારો અપરાધ તું તને જાણતો નથી, પુરુષાર્થ કરતો અને કર્મના ખાતે ના કરે. કર્મના ઉદય હોવાથી મને મારો અનુભવ થતો નથી, કર્મના કારણે તારા પૂર્ણ સ્વભાવને જાણતો નથી એમ નથી, એમાં કર્મનું કારણ નથી પણ એ તારો પોતાનો જ અપરાધ છે. તું જાણ તો તને કર્મ કોઈ નડતું નથી, તારા આત્માને જાણ, ધ્યાનમાં બેસીને ધ્યેયને લક્ષમાં લઈને તો તને અનુભવ થઈ શકે છે કોઈ કર્મ તને નથી. ચાર પ્રકારના અપરાધની વાત આમાં બે પ્રકાર જાણવાના છે, એક પ્રકાર કરવાનો છે અને ચોથો પ્રકાર પરના કારણે અનુભવ થતો નથી એ અપરાધ છે. ચાર પ્રકાર કરીને જાણવા રોકાઈ ગયો, જાણવા રોકાઈ ગયો, જાણવા રોકાઈ ગયો અન્યત્વ અને અનન્યત્વ હોવામાં જે વિરોધ તેને દૂર કરે છે, અર્થાત તેમાં વિરોધ નથી. એક જ આત્મા અન્યત્વપણે પણ છે અને અનન્યત્વપણે પણ છે, એક જ જગ્યા આત્મા એમાં કોઈ વિરોધ નથી, અવિરોધ છે. એમાં અપેક્ષાથી સમજે તો વિરોધ થઈ જાય, અપેક્ષાથી સમજે વિરોધ નહીં હૈ. એક જ આત્મા પર્યાય સે અનન્ય ભી હૈ અને પર્યાય સે અન્ય ભી હૈ. એક હી આત્મા દેવ પર્યાય ઓર મનુષ્ય પર્યાય સે દેખો તો અન્ય અન્ય હૈ, મગર વહી પર્યાય મેં પર્યાય દિખને સે આત્મા રહા હૈ, અનન્ય ભી હૈ.
અનન્ય માને વો કા વહી હૈ,
વો કા વહી હૈ, કોઈ ફેરફાર નહીં હૈ. પર્યાય ભલે ફરે, દેવ પર્યાયમાં એ આત્મા ને મનુષ્ય પર્યાયમાં કોણ, એ આત્મા. એ જીવ સ્વભાવની અપેક્ષા એ જોવામાં આવે, ધિકાળીની અપેક્ષા એ જોવામાં આવે તો એનો એ આત્મા, એમાં દેવ પર્યાયમાં છે તે જ આત્મા મનુષ્ય પર્યાયમાં, મનુષ્ય પર્યાયમાં છે તે જીવ પર્યાય. અને પર્યાય થી જોવામાં આવે તો આત્મા અન્ય અન્ય છે, નહીં આત્મા અન્ય અન્ય. કેમ કે એ પર્યાયમાં અનન્ય છે, અન્યાય સમજે,
અન્ય અન્ય પર્યાય મે અનન્ય
અનન્ય હૈ એટલે આત્મા અન્ય હો ગયા, પર્યાય અન્ય નહીં. ઉહી પર્યાય મે દ્રવ્ય છે દેખો અને જે કર્મ બાંધે છે ભોગવું તો નથી, અન્ય યોગાય કે નહી. જે પર્યાય કર્મ બાંધ્યું એને એ પર્યાય કઈ ભોગતા વખતે નથી, એ પર્યાય તો ગે થઈ ગયું. અન્ય અન્ય પણ છે અને અનન્ય પણ છે, તેનો તે પણ છે અને બીજો બીજો પણ છે. આત્મા જ બીજો પર્યાય નહીં. કેમ કે એ પર્યાય માં આત્મા તન્મય રહેલો છે, તન્મય છે. ધ્યાન રાખના કે એ ગે અધિકાર હે,
બરાબર
સમજે? ધ્યેય અધિકાર નહીં, ધ્યેય અધિકાર હે, એસા ખ્યાલ કરના. ધ્યેય અધિકાર મેં ભી ધ્યેય તો છુપા હુઆ હે, સમજે? ખુલાસો કરતા અને જે આત્મા કરે છે તે ભોગવે છે, અને જે આત્મા કરે છે તેનો તે આત્મા ભોગવતો નથી. તો પર્યાય અપેક્ષા એ જુઓ તો જે પર્યાય દોષ કર્યો એ પર્યાય દુઃખ ને ભોગવતી નથી, એનો તો જય થઈ ગયો.
એને
કોઈ પરિણામ કર્યા એ સ્વર્ગ માં જઈ ને એનો એ આત્મા સુખ ભોગવે છે, અને બીજો ભોગવે છે, બીજો કરે છે. કરનાર બીજો અને ભોગવનાર બીજો. પર્યાય ધર્મ દીધો તો બીજો, એનો દૈવે ધર્મ દીધો તો તેનો તે છે. કોઈ દુસરા તો કોઈ જો મનુષ્ય પર્યાય પે શુભ ભાવ ક્રિયા કોઈ ને કોઈ ભોગતા એ માંગી, કોઈ ભોગતા જુદા નહીં. બિન બી હે ના બિન બી હે એ વાત આમાં સારી એ છે. એ વાત દ્રવ્યાર્થી કે બધું દ્રવ્ય છે, ને તે જ પર્યાર્થી કે છે અન્ય, જેથી તે સમય તદ્રુપ હોય અનન્ય છે. કોઈ સમય પૂરતો તે પર્યાયમાં તદ્રુપ હોય અનન્ય છે, એવો તે છે. દેવ પર્યાયમાં ને મનુષ્ય પર્યાયમાં તે પર્યાયમાં તે આત્મા તન્મય છે, તેથી તે અનન્ય છે, તેનો તે છે, બીજો નથી. અને પર્યાર્થિક ને અન્ય છે, દ્રવ્યાર્થિક ને અનન્ય છે. હવે આવશે ખુલાસો. અનિવાર્ય દ્રવ્યાર્થિક નહીં વળે સઘળું દ્રવ્ય છે, અને વળી પર્યાર્થિક નહીં તે દ્રવ્ય. જો કૌંસમાં છે ને, તે પર્યાય નહીં, તે દ્રવ્ય અન્ય અન્ય છે. કે એ દ્રવ્ય અન્ય અન્ય કેમ, એનું કારણ આપ્યું છે. કારણ કે તે કાળે તન્મય હોવાને લીધે દ્રવ્ય પર્યાયો થી અનન્ય છે.
તે કાળે તન્મય હોવાને લીધે
એક સમય પૂરતો જ તન્મય હોવાને કારણે એ દ્રવ્ય તે પર્યાયો થી અનન્ય છે, અન્ય નથી. પર્યાર્થિક નહીં જોવામાં આવે તો દ્રવ્ય પર્યાયમાં અનન્ય છે, અને દ્રવ્યાર્થિક નહીં જોવામાં આવે તો એ દ્રવ્ય અન્ય છે.
દ્રવ્ય
અન્ય છે,
દ્રવ્યાર્થિક
નહીં છે. પર્યાર્થિક નહીં છે, અનન્ય છે. એ પર્યાર્થિક નહીં છે, તન્મય છે. નહીં અપેક્ષા એ છે. જો આગળ આવશે ટીકા, ખરેખર બધો ખુલાસો ગુરુદેવ ઘણો કરશે. ખરેખર સર્વ વસ્તુ શરીર વૈદ્ય છે, સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક હોવાથી વસ્તુનું સ્વરૂપ જોનારાઓને અનુક્રમે સામાન્ય અને વિશેષને જાણનારા બે ચક્રો છે, દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક. અહીંયા પ્રમાણથી વાત ન કરતા પ્રમાણ પણ ભેગું નહીં. આમાં અનુક્રમ છે કે દ્રવ્યાર્થિક નીતિ જો ને પર્યાયની ચક્ષુ બંધ કરે, પછી પર્યાયની ચક્ષુ ઉગાડ ને દ્રવ્યાર્થિક ચક્ષુ બંધ કરે. એ બે વાત મૂળમાં છે. પણ ટીકાકારે બેને મેળવીને પ્રમાણથી જોવામાં આવે એવું પદ તો બે સ્વરૂપે દેખાય છે. એ પ્રમાણ પોતે જ કાયદું છે ટીકાકારે, બાકી મૂળમાં તો બે થઈ છે. એમાં પર્યાથી ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉગાડેલા છે. હવે એ વાંચવાને બદલે આપણે વ્યાખ્યાન વાંચી એટલે ગોટાળો થઈ જાય. પ્રવચન સાર ગાથા 114 બતાવો, પાનો 131. હવે એક દ્રવ્યને દ્રવ્ય તો એક જ રાખવું, દ્રવ્ય બદલાવું નહીં, પરિણામિક વાત ચાલતી. એક દ્રવ્યને અન્યત્વ અને અનન્યત્વ જોવામાં જે વિરોધ તેને દૂર કરે છે. ઉપર દ્રષ્ટિએ ઉપલબ્ધ દ્રષ્ટિએ વિરોધ દેખાય છે, પણ અનુભવની દ્રષ્ટિથી વિરોધ દેખાતો નથી, અર્થાત તેમાં વિરોધ નથી આવતો એમ દર્શાવે. અહીં શું કેવું છે કે સામાન્યપણે દ્રવ્ય એનું એ જ અનન્ય છે. સામાન્યપણે દ્રવ્ય એનું એ જ અનન્ય છે અને વિશેષપણે તે ભિન્ન ભિન્ન અન્ય અન્યપણે છે. કોણ? આત્મા દ્રવ્ય પર્યાય નહીં, એનું પણ કારણ આપશે. ભક્તો એ કારણ આ અવસ્થા એ અન્ય અન્ય હોવા છતાં દ્રવ્ય અનન્ય છે. દરેક દ્રવ્ય જોકે દાખલો જીવનો આપશે સામાન્ય છે, અર્થાત એનું એ જ અનન્ય છે અને વિશેષ પણ છે, અર્થાત અન્ય અન્ય પણ છે. દ્રવ્યનું વિશેષ એટલે પર્યાય સ્વકાળે અન્ય અન્ય હોવા છતાં દેવની પર્યાય અને મનુષ્ય પર્યાય એનો સ્વકાળ કર્યો રાખો તો અન્ય અન્ય હોવા છતાં તે દ્રવ્યથી અનન્ય છે. પર્યાય અને દેવ પર્યાય એ દ્રવ્યથી અનન્ય પડે છે. દ્રવ્યથી અન્ય પડે પર્યાય રહેતી નથી. પર્યાય દ્રવ્ય વિનાની, દ્રવ્ય પર્યાય વિનાની. દ્રવ્યથી જુદો નથી કોણ, આજે વિશેષ કોણ કે પર્યાય. ચાર ગતિની અને શુદ્ધ ગતિની પાંચ પર્યાય જે પ્રગટ થાય છે ક્રમે ક્રમે, તે પર્યાય દ્રવ્યથી વિશેષ જુદું નથી, વિશેષ સામાન્યથી જુદું નથી, દ્રવ્યથી જુદું નથી. કોણ? વિશેષ પર્યાય, એની પર્યાય.
જ્ઞાની
ને લિખાય ને જો સમીક્ષા લિખા છે, કોઈ આચાર્ય ભગવાને પ્રવચનાર્થ લિખાય, કોઈ કોઈ ટીકા કરનાર માં અમૃતચંદ્ર આચાર્ય એ ટીકા કરનાર અમૃતચંદ્ર. દ્રવ્યને પર્યાય અડતી નથી કે એ પુરુષ કહે છે કે પર્યાય છે દ્રવ્ય અન્ય. પર્યાયમાં તન્મય છે દ્રવ્ય, જુદું નથી તો આત્મા વિશેષ થી.
એક મનુષ્યની પર્યાય હતી અને એ વખતે પણ એ જ આત્મા હતો, એટલે એ અને તે સમયે મનુષ્યની પર્યાય અને આત્મા એકમેક હતા. અને હવે જયારે દેવની પર્યાય થઈ ત્યારે પણ
દેવની પર્યાયમાં તન્મય એનો પણ અનન્ય તન્મય છે
બરાબર છે. પણ અહીંયા શું કહેવું છે કે મનુષ્યની પર્યાય પણ અન્ય હતી અને દેવની પર્યાય પણ અન્ય
એ અપેક્ષા અન્ય
અન્ય
તમારો આત્મા અત્યારે મનુષ્ય પર્યાયમાં છે, તમારો આત્મા દેવ ગતિમાં જાય તો પર્યાય ની અપેક્ષા એ અન્ય અન્ય થઈ ગયું. આત્મા મનુષ્ય હતો, આત્મા દેવ થયો, સમજી ગયા કે પર્યાય ધર્મ થી જુદો થઈ ગયો ને. હવે કે છે કે જે મનુષ પર્યાય તમારી અત્યારે છે એમાં અત્યારે તમારો આત્મા તન્મય અનન્ય છે. એ પર્યાય છે, અનન્ય જુદો નથી. હવે જો અત્યારે તન્મય છે તો પછી દેવમાં થાવ તો જ્યાં પણ આત્મા તન્મય હોય ને. પર્યાય અહીંયા જેમ દ્રવ્ય જેમ નથી. દ્રવ્ય પોતાના ધર્મ ને સ્પર્શે છે, ચૂમે છે. પરદ્રવ્ય ને ચૂમતું નથી, અડતું નથી. જ્ઞેય અધિકાર છે. જ્ઞેયમાં દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેય. પછી એમાંથી પાછું પર્યાય ને જાણવાનું બંધ કરીને જાણીને લેશે પાછું. ખૂબી છે જ્ઞેયમાંથી ધ્યેય કાઢશે. સામાન્ય વિશેષ બે આવી રીતે અને ધ્યેયમાં પર્યાય નું લક્ષ છોડી એકનું સામાન્ય ધ્યેય છે. ધ્યાન કરવા યોગ છે એ સામાન્ય તત્વ છે અને જાણવા યોગ છે સામાન્ય વિશે બે છે. જેને સામાન્ય નું લક્ષ થાય એને સામાન્ય વિશેષનું જ્ઞાન થઈ જાય. કોઈ કે સામાન્ય નું મને ધ્યાન થયું અને સામાન્ય વિશેષ આત્મા છે એ હું જાણતો નથી, એ છે જ નહીં એવું, તો એની દ્રષ્ટિ ખોટી છે, અન્યમતી. જૈન મત તો ધ્યેયને ધ્યેયરૂપ અને જ્ઞેયને જ્ઞેયરૂપ જાણે છે. બાકી તો કોણ ધ્યેય અને કોણ ધ્યેય એ મેં તો ચીજ સ્વરૂપ કહ્યું તો ચીજ સ્વરૂપ છે. આખરની વાતો સમજાવવા માટે જુદું પાડીને સમજાવ. બધો ખુલાસો કરશે ગુરુદેવ, સારો ખુલાસો કરશે, બહુ ખુલાસો. એની સ્પષ્ટીકરણ કરવાની શક્તિ નહીં છે. સામાન્ય જીવોને પણ સમયસર સાંભળ્યા પછી આ પ્રવૃત્તિ સાર સાંભળે અને જો એનો પક્ષ હોય તો આનો સમજાય. ઓલું સાંભળેલું ડિપોઝિટ રાખી અને કઈ નવા પ્રકાર જે વાત સમજાવે છે તો એ સમજવાનો પ્રયત્ન કરશે. કેમ કે સર્વજ્ઞ ભગવાનની માની છે આ પ્રવૃત્તિ. આ કેવડીની વાણી છે, કુંકુની વાણી છે. જેને પ્રવૃત્તિ સમયસાર લીધું છે એ પુરુષે પ્રવૃત્તિ સાર લીધું છે. એટલે સમ્યક એકાંત પૂર્વક અનેકાંત થઈ જાય. આમાં હવે ચીઠી બનાવાય છું કે વર્તમાન દશાને અભેદ આત્મામાં અભેદ કરવી એનું નામ આત્માને જાણ્યો કહેવાય. જ્ઞેય થઈ ગયું, ધ્યેય પૂર્વક. પેલો શબ્દ ધ્યેય નો છે, બીજો શબ્દ પેલો અભેદ ધ્યેય નો, બીજો અભેદ થયો એ. પછી તો કોણ જે ને કોણ જે કાંઈ ખબર નથી. તો આનંદ દુઃખી મારી જ્ઞાન સ્વરૂપ કોણ એમ છે. આત્માના અનુભવ પહેલા પ્રમાણ ને નહીંથી સ્વરૂપ સમજવાનું સાધન છે. પ્રમાણ ને નહીંથી સ્વરૂપ છે જાણવા માટે રોકાવ કરવો એ વ્યવહાર નથી. જાણવું કે વ્યવહાર છે, કરવું કે અજ્ઞાન છે, આ ભેદો ખ્યાલમાં આવી જાય. જાણવું વ્યવહાર એટલે ભેદને જાણવું તે વ્યવહાર, પર્યાયને જાણવું વ્યવહાર, પ્રેમીને જાણવું તો નિશ્ચય છે. સ્વરૂપી જ્ઞાન હૈ, જ્ઞાન કા જ્ઞાન કા જાણના જાણના રહેતા હૈ. વ્યવહાર નહીં ભી જ્ઞાન કા જાણના રહેતા હૈ, નિશ્ચય નહીં કા જાણના રહેતા હૈ. વ્યવહાર નહીં મેં કરના, નિશ્ચય નહીં મેં જાણના, એસા નહીં હૈ. વ્યવહાર નહીં અર્થાત જો ભેદ કો જાણતી હૈ, જો જ્ઞાન કી પર્યાય, ઉસકા નામ વ્યવહાર નહીં. ભેદ કો કરને વાલી નહીં હૈ,
વ્યવહાર ને ભેદ કરતી નહીં હૈ, ભેદ કો જાણતી.
વ્યવહાર નહીં જો પર્યાય કા ભેદ પ્રગટ હોતા હૈ, ઉત્પાદ ઉસકો જાણતી હૈ, કા નામ વ્યવહાર નહીં. વો વ્યવહાર નહીં પર્યાય સત અહેતુ ઉસકા સ્વકાર્ય પ્રગટ હોતી, ઉસકો કરને વાલા વ્યવહાર નહીં, જાણને વાલા હૈ. મગર પર્યાય ને જાણે તેથી તેને વ્યવહાર નહીં કહેવામાં આવે. અને પર્યાય ને આંખ બંધ કરીને એકલા દ્રવ્ય ને જો જોવે તો એનું નામ દ્રવ્યાર્થિક નહીં છે. એમાં જાણવું આવ્યું આ ભારતી જેને કરતા બુદ્ધિ છે ને એને ગર્વ થાય. ભાવ આવે, અશુભ ભાવ આવે, એને તું જાણ એ તારો મર્યાદા છે. જાણવું અશુભ ભાવ આવે, શુભ ભાવ આવે, તું કરવું કરતું તો તારા જ્ઞાન મારી આત્મામાં નથી. તું તો જ્ઞાનમય છો ને, જાણનાર છો ને. જાણવાના બે પ્રકાર, જાણવાના બે પ્રકાર પાડો તો બે નહીં છે. એ નહીં નો ધર્મ એના વિશેની જેમ છે તે જાણે છે, બસ કરતું નથી.
પુરુષાર્થ છે તો એ કરવું ને પુરુષાર્થ એ બે શબ્દમાં
કરવું એ પુરુષાર્થ નથી, પણ જેવું સ્વરૂપ છે એવું જાણી લેવું એમાં અનંત પુરુષાર્થ. પુરુષાર્થ આખું જગત કરતા પણ આને પુરુષાર્થ આપે છે, એ કઈ કરવું તે પુરુષાર્થ
છે.
બતાવનારા તો 45 વર્ષથી નીકળ્યા, કેમ જ્ઞાની કોઈ એક દાખલા થઈ તમે કોઈ બતાવનારા નથી, કોઈ બતાવનારા 45 વર્ષ સુધી
બતાવી.
તમે જુઓ એના પંથના જે જીવો અજ્ઞાની છે એ ગુરુદેવ ને ન સમજી શીખા તો ગુરુદેવ નો વાત કે એનો
પ્રચાર એ રીતે થઈ ગયો ને, એટલે જે મુમુક્ષુ જીવ આપવા વાળા થી રોકાઈ ગયા એવું થઈ ગયું.
તમે તમને હંમેશા પરનો વિચાર આવે, તમને સ્વનો વિચાર નથી આવે, તમને વારંવાર પરનો વિચાર આવે છે. કાલથી જોઉં છું તમારે પરનો વિચાર ન કરવો. ગુરુદેવ ના અનુયાયી લાખો છે, એમાં સમજનારા નહીં સમજનારા ઘણા છે, પણ સમજનારા થોડા છે કે નહીં
છે,
એ છે કે નહીં, તો તમે એનો પક્ષ નથી લેતા, ઓનો પક્ષ લીધો છે. દાખલા તરીકે બેનસી, આપણે પ્રસિદ્ધ વ્યક્તિ બેનસી ચંપાબેન, એને અનુભવ થયો તો એને એનું વાક્ય પકડ્યું કે નહીં, અનુભવ કરી લીધો કે નહીં, એમ સોગાદીજી દાખલા તરીકે બુજી ગયા. તમે એનો નથી લેતા, તમે જે જીવ સમજ્યા નહીં એનું લ્યો છો. હું એને ગુરુદેવનો અનુયાયી કહેતો નથી. જે ગુરુદેવની વાણીના વાચ્યને સમજે એ ગુરુ અનુયાયી. ભગવાન મહાવીરનો અનુયાયી કોણ? કે જે એને કહેલું તત્વ સમજે તેનો અનુયાયી છે. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં ક્યાંય નથી આવ્યું કે શુભાવતી ધર્મ થાય, બુદ્ધિ ધર્મ થાય, ક્યાંય આવ્યું નથી. છતાં બુદ્ધિ ધર્મ થાય એના અનુયાયી માને છે, એ માને છે કે નહીં? બુદ્ધિ ધર્મ થાય માને છે. આખો જૈન સમાજ દિગંબર સમાજ હો, છતાં વર્ષના પછી તો માને જ છે, પણ દિગંબર સમાજ. હવે એમાં કેવી ભૂલ? માગની ભૂલ કે સમજનાર? બસ ઠીક. તો મહાવીરને નહીં સમજનારા ઘણા, ને મહાવીરને સમજનારા પાયકા કે નહીં? આ 2000 વર્ષ સુધી પાયકા એક પાયકા કે નહીં? તો એને તમારે લેવું જોઈએ. જે વેપાર કરતા નુકસાની કરે, ગોળ કાઢે, એને તમારે ના આગળ કરવા. પણ વેપાર કરીને લાખો રૂપિયા કરોડ રૂપિયા થઈ ગયા ને, એને તમારે લક્ષમાં રાખવું જોઈએ. અને આપણે પણ વેપાર કરો તો આપણે પણ કરોડપતિ થશું. દિવાળો કાઢનારો પણ લક્ષ નથી જતો, એને વેપાર કરનાર નવો વેપાર. સમજાય છે? હંમેશા જે પેઢી માંડે છે ને, માનો કે 22 વર્ષનો છોકરો છે, એ દુકાન માંડે છે, ત્યારે એની નજર કોના ઉપર હોય ખબર છે? એની લાઈન નો જેને ત્યાં 5 મીટર હોય એવું મારે થવું છે. અને આ જ લાઈન નો વેપારી ઘણા ઉઠી ગયા, દિવાળા કાઢ્યા, એ લક્ષમાં રાખે
તો વેપારી નહીં કરે,
વેપારી નહીં હોતો દિવાળિયા. એને વેપાર કરતા થાય આ તો દ્રષ્ટાંત છે. તો ફૂટપાથ નો ખેલ 12 માં એના પુરસ્કાર, આ તો દ્રષ્ટાંત. એમ તમારે જે કઈ કોઈ સાચું સમજી શકા એમ તમને ખ્યાલમાં આવે તો તમે એનો પરિચય કરો, અને જેને ખ્યાલમાં નથી આવ્યું એનો પરિચય છોડો. એ તો ઉપાય છે. અરે જે મોક્ષમાં જાય છે ધર્મ કરીને એને જો, અધર્મ કરીને દરેક નિરોધમાં કહેલો ગયો એની સામે જોવાનું હોય તો આપણો મોક્ષ કરવો છે કે જગતનો મોક્ષ કરવો છે? આપણો મોક્ષ કરવો છે. આપણે દુઃખનો આત્યંતિક અભાવ અને સુખની પૂરી પ્રાપ્તિ, આત્મિક સુખ, એમનો મોક્ષ. આપણે જે એને અપનાવ્યો હોય એનું તમે નજર રાખો. જે ઊંધો પડે એ વાત એ અનુયાયી છે મારી. ચાલો હવે આગળ. માફ કરજો મને, એવી જોઈએ.
હા
સમજાવી, ભૂલ નીકળે.